ભાઈ હરે વિના હિતકારી આ જગતમાં તારો કોઈ નથી. મનાય છે ત્યારે થાય છે કે આપણું ભગવાન સિવાય કોઈ નથી. થતો હોય તો કયો કોઈને. દુઃખ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે હે હરિ તારી સિવાય મારું કોઈ નથી. પણ બધી રીતે હરખું હોય ને આપણે તો હરિને એમ ન કહી તારી સિવાય કોઈ મારું છે, બધા જ મારા છે, તું જ મારો નથી. કારણ કે જરૂર નથી. આ તો ભગવાન આપણે તો સ્પેર વ્હીલની જગ્યાએ રાખી ગાડી લઈને આપણે જતા હોઈએ પણ સ્પેર વ્હીલને કોઈ યાદ ન કરે. ક્યારે યાદ કરે? પંચર પડે ત્યારે. તો એ કહેલા વ્હીલ બિલ શેક કેમ છે, હવા બવા શેક નહીં. તે ઘણી વાર એમાંય પંચર હોય પછી તો એવા હેરાન થાય. એમ આપણે ભગવાનને સ્પેર વ્હીલની જગ્યાએ રાખ્યા છે, જરૂર પડે ત્યારે યાદ કરી. અગર ભાઈ ભગવાનની શું જરૂર છે? કયો મારી ગાડી હોય ને બંગલા હોય ને બૈરા ને છોકરા ને એ બધું હોય, લીલી વાડીને લીલી ઘોડીને કોઈ જીવ ભગવાનને ભજેવો ક્યાં છે? આ તો દુઃખ આવે એ ભગવાનને પાસે જાય ને પ્રાર્થના કરે, મંદિરે આવે. ઘણા નથી કહેતા કે મંદિર જવાની જરૂર નથી. એક ભાઈને મેં કીધેલું કેમ મંદિર, કે આપણે મંદિરે શું કામ આવે, આપણે થોડા પાપ કરીએ છીએ. મેં કીધું પાપ કરે બધા મંદિરે આવતા છે, એટલે મંદિરે તો ભજન કરવા આવવાનું છે. એને એમ કે બધા પાપ કરતા એ જ મંદિરે આવતા છે. પણ જીવાત્માને ખબર નથી પાપ કોને કહેવાય. હે, એ તો ગાય મારવી એક માણા મારો એને જ પાપ સમજાશે. પણ આ આપણી અંતકણ ઇન્દ્રિયો, આંખ કાન જીભ ચામડી મન, એનાથી કેટલા પાપ થાય છે. આંખથી પરસ્ત્રીના રૂપ જોવો તે પાપ છે, કાનથી ન સાંભળવાનું સાંભળો તે પાપ છે, જીભથી ન ખાવાનું ખાવે પાપ છે, ન કરવાનો પરસ્ય કરો એ પાપ છે. આ પાપમાં જગતને ખબર જ નથી. આ તો ભગવાનના ભગતો હોય ને સત્સંગમાં આવતા હોય એને ખબર પડે કે અંતકણ ઇન્દ્રિયોથી પાપ થાય છે. બોલો કેટલું પાપ લખ્યું છે. ભગવાનના ભક્ત મહારાજ કે કોઈ બાઈ હોય એને જોઈને ભૂંડો ઘાટ કરે તો કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે ને જે પાપ લાગે એટલું પાપ એને લાગે છે. એ ઓછું પાપ નથી પણ એ પાપની માણસને ખબર જ નથી કે આને પાપ કહેવાય છે. બોલો ખાલી ભૂંડો ઘાટ કરે ભગવાનના ભક્ત બાયુને વિશે તો કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે ને જે પાપ લાગે એટલું પાપ થાય છે. પણ આ જગતને જીવ જગતના જીવના પાપની થોડી ખબર છે. આ તો ભગવાનના ભક્ત હોય એને ખબર. બાય માણસ હોય ભગવાનના ભક્ત કોઈ પુરુષને જોવે ને એને વિશે એવો ઘાટ કરે તો એને એટલું પાપ લાગે છે. માટે આ સત્સંગમાં તો મહારાજ કે દિવ્ય દ્રષ્ટિ કરો, મા બહેન અને દીકરીની ભાવના રાખો તો જ તમે પાપથી બચશો. એટલે અહીંયા એમ કહેવાનું છે કે ભગવાન છે ને એ આપણા હિતકારી છે પણ એ જીવાત્મા માનતો નથી. પ્રભુ ભજવાનું વેદ પુરાણમાં શાસ્ત્રોમાં કુરાનોમાં બીજા ત્રીજા ગ્રંથોમાં બધે જ કીધું છે કે ભાઈ મનુષ્ય જન્મ મળ્યા પછી તમે ભગવાન ભજો, ભગવાન ભજો તો જ તમારો ઉદ્ધાર થાય છે. પણ આ બધા સ્વામી કે અક્કલહીણા. અક્કલહીણા એટલે હું અક્કલ વિના ના. હે, અક્કલહીણા આળસી બેઠો પામર તું પતિ. હા, સ્વામી કે અક્કલ વિનાનો આળસી બેઠો, આળસુ થઈ ગયો હાવ. અક્કલ નથી કહેતા આળસી ગઈ, હાવ પામર થઈ ગયો, ભગવાનને માર્ગે હાલનારો ન રહ્યો. માટે હે જીવ તું વિચાર કરતો હરિ વિના તારું કોઈ નથી. માટે ભગવાનને રોજ પ્રાર્થના કરજો કે હે મારા તારી વિના મારું કોઈ નથી. પ્રભુ તમ વિના મારું કોણ છે, આ લોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો, સર્વે જગતના પ્રતિપાલ છો. પ્રભુ તમ વિના મારું કોણ છે. મંજુ કેશાનંદ સ્વામી પ્રાર્થના બહુ સરસ કે મહારાજ તમારે વિના મારું કોઈ નથી, તમે જ મારા માતા પિતા છો આ લોકમાં, પરલોકમાં તમે જ છો, જેને આપણે આ લોકના સગા મહિના છીએ કોઈ આપણા સાથે નથી ભાઈ, જેની જેને અર્થે આપણે રાત દિવસ રળીએ છીએ, જેને આપણે સગા માનીને એની અરે રહીએ છીએ, એ કોઈ આપણા હગા નથી, બધાએ કર્મ સંસ્કારે ભેગા થયા છે, અને જ્યારે બધાના સંસ્કાર છૂટા થઈ જાય ત્યારે બધા છૂટા પડી જાય, કર્મ પૂરા થાય, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા એ છે જૂઠી માયા કેરી ઝાડ. આ દેવાનંદ સ્વામીની પંક્તિ છે, કોઈ દી મનાણું જૂઠી માયાની ઝાડ છે એવું મનાણું તો માનજો, આ તો મોટા સાધુ પુરુષના વચન છે, એ જો આપણે માની લઈએ તો સુખી બહુ થઈ જઈએ, હા નથી માનતા એટલું દુઃખ છે. એટલે આવા મોટા સંત પુરુષો જે કાંઈ કહે છે એ પોતાના સ્વાર્થ માટે કહેતા નથી, એ તો જીવાત્માના સુખ માટે કહે છે. તમે તમારા દીકરાને બે હિતની વાત કરો તો એના સુખ માટે કરતા હો ને, એમ ભગવાનને મોટા પુરુષો છે એ જીવાત્માને કાંઈ હિતની જ વાત કરતા હોય છે, થોડીક દુઃખ લાગે એવી વાત હોય પણ એનું એમાં હિત હોય છે. માતા જેમ કડવા ઔષધ બાળકને હું મોઢું પકડીને પરાણે પાઈ દઈશ તો હું માતા કાંઈ બાળકની શત્રુ છે, પણ બાળકને સાજું કરવું છે. એટલે એમ કહે છે સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખ નિવાત દયા રહે છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત. સંત વિના રે સાચી કોણ કહે. નિષ્કુળાન સ્વામી કે આ જીવાત્માને સાધુ પુરુષ વિના સચ્ચ વાત કોઈ કહેનાર નથી, કારણ કે એના દિલમાં દયા છે, એના દિલમાં દગો નથી. બીજા બધા વાત કરતા હોય ને સંબંધી ને સગાવાલા, એના દિલમાં દગો હોય છે, સ્વાર્થ હોય છે, પણ સંત હૃદય તો એવું નિર્મળ છે કે એના દિલમાં કોઈ દગો હોતો નથી, એને કોઈ સ્વાર્થ હોતો નથી, એ તો જેવી સચ્ચ વાત હોય એવું બતાવે છે. પણ જો એ જીવાત્માને મનાઈ જાય તો જીવાત્મા ભવાટવીના દુઃખથી મુક્ત થઈ જાય છે. હા, દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત, એટલે તો એ સંત કહેવાય છે, એના જીવનમાં કોઈ દગો નથી. એવા સંત સહુના સગારે પર ઉપકારી પુરાશે, જેના દિલમાં નહીં કોઈ દગારે સત્ય વાતમાં શુરાશે. બોલો, સંતના લક્ષણ શાસ્ત્રોમાં બધે લખ્યા છે કે સંત કોને કહેવાય. એવા સંત મળે ને ત્યારે જીવાત્માનું શ્રેય થાય છે. માટે હરિ અને ભગવાન ને સંત એ વિના આપણું કોઈ છે જ નહીં એવું એક આપણા અંતરમાં દ્રઢ ગાંઠ વાળી લેવી. હા, અંતકાલે એ આવીને ઊભા રહે, તેડવા કોણ આવશે? મહારાજ આવશે, અને મહારાજ સાધુ લઈને આરે આવશે. લ્યો, બાકી તો આ જગતમાં સગા સંબંધી કોઈ આપણે આરે આવતા નથી. મનથી માનેલ કહે બધાએ મારા, માની લે જીવડા તારા કે મારા, ઓલા મુવાની સંગાતે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી. જો એકનો એક દીકરો હોય પણ મરી જાય તો પાંચ દી રોવે હોઉં, પણ કોઈ વાહે જાય નથી જતું. કારણ એ તો લોકો એમ કે ભાઈ જેને મૃત્યુ આવ્યું એને જ જવાનું હોય ને, બધાને થોડું જવાનું હોય. ગુણાતાન સ્વામી અને બીજા વિશ્વાત્માનંદ સ્વામી ગામડા ફરતા હતા, સત્સંગ કરાવવા ગયા હતા, તેથી નવા નવા ગામ, ક્યાંય ગામડે મંદિર નહીં, ગામના પાદરમાં ઉતરે ખળાવાડ્યું હોય ને, ત્યાં ઝાડવું હોય એની હેઠે નિવાસ કરે ને કોઈ મુમુક્ષુ નીકળે, કોઈ આત્માઓ નીકળે તો એને બોલાવે, વાત કરે કે ભાઈ ભગવાન ભજો, આજ ભગવાન પ્રગટ થશે કળયુગમાં સ્વામિનારાયણ, માટે ભજન કરજો. એક યુવાન બપોરના 12 વાગ્યાના સમયે મકાઈનો ભારો ઉપરશે ને દોડ્યો જઈશ. સંતોએ હાથ કર્યો કે અહીંયા આવો. આવ્યો મુમુક્ષુ આત્મા હતો કે મારે બહુ ઉતાવળ છે, પણ 2 મિનિટ તો બેસ, અમારે તને એક વાત કરવાની છે. સંતના દર્શન થયાની વાત સાંભળી તને હૃદય ટાટું છું. એટલે એણે વાત કરી સંતો, ભાઈ આ મનુષ્ય જન્મ છે ને બહુ જન્મના પુણ્ય મળે છે, માટે કંઈક ભગવાન ભજો. તો એ વાતમાં બેઠો, પછી 1/2 કલાક બેઠો એટલે પછી કે મારે હવે જલ્દી જવું પડશે, મારા માતા પિતાને હું એકનો એક દીકરો છું અને મારા વિના એ ખાતા પીતા નથી, હું જઈને જમીશ પછી જ એ પાણી પીવેશ. ત્યારે સંતોએ કીધું કે એવું કાંઈ હોતું નથી, બધા સ્વાર્થના હગા હોય છે, તારે પરીક્ષા કરવી તો કરી લે. તો કે ના એવું નથી સ્વામી, મારા માતા પિતાને મારી વિશે તો અઢળ કહે છે. એટલે ડોશીમાં દીકરો બીમાર પીડ્યો એટલે ડોશીમાં કહેતા હતા કે આને બીમાર પીડ્યો ને આને રોગ થયો, કહેતા મને છો તો સારું. પછી એક દી કથામાં ગયા તો કથામાં એવી વાત હતી, જમ આવે ને ત્યારે પાડા ઉપર બેસીને આવે તેડવા. એ માંદાનો ખાટલો અંદર હતો છોકરાનો, માજી બહાર હૂતેલા, એમાં પટેલના ફળિયામાંથી ભેંસ છૂટી ગઈ રહેતી, અને ડોશીમાં જ્યાં હૂતા હતા વાહરવા ત્યાં ખાટલાની પાંગે આવીને ભેંસે માથું ઘસ્યું. ડોશીમાં ગોદડું ઊંચું કર્યું, એટલે તો જમ આવ્યા મારી નાખ્યા. ત્યાં ડોશી બોલ્યા, માંદાનો ખાટલો અંદર છે, ભૂલી નથી ગયા ને. હું કીધું માંદાનો ખાટલો અંદર છે, ભેં તો વધારે માથું ગયું, છોકરો અંદર હૂતો હતો સાંભળ્યો, હવારે પીડ્યું એટલે કીધું કે માજી હું રાતે થયું તો કાંઈ નહીં બેટા કાંઈ નહીં. તો કહો તો ખરા, ક્યાં તો ભેંસ છૂટી ગઈ હતી એટલે આવું બધું થયું હતું. આમ દિવસે બધાને એમ કહેતા હતા કે આ છોકરો બીમાર પીડ્યો, એ કહેતા હું પડ્યો હોત ને, હવે હું તો ખેડું પાન છું, મારે તો વ્યુઝ જવાનું છે, પણ જમ જો તેડવા આવ્યા એવું એને થયું તો કે માંદાનો ખાટલો અંદર છે. આ છોકરાને વાત કરી, ભાઈ એવું નથી હોતું, તારે પરીક્ષા લેવી તો લઈ લે. તો કે કઈ રીતે લઉં? તો કે તારે છે ને જઈને પડી જવાનું, આંખ્યું ભાઈખ્યું તારવી જવાનું, ફીણના પોહા લાવી દેવાનું, ઘડી પીડ્યો રહેજે, અમે આવી જાઉં ટાઈમે, જોતું બધું નાટક. આ જઈને ભારો નાખીને પડી ગયો, બધા ભેગા થઈ ગયો, ભાઈને કંઈક થઈ ગયું, સોગડિયા ફેર થઈ ગયું. તે ગામમાં જેટલા ભુવાન દોરાવળા ને ડાકલા ને બધાને બોલાવ્યા, તે આને જ કાંઈ હતું જ નહીં, આ તો બેઠો જ ન થાય. પછી તો એવા મા બાપ ને ગઢામાં ગઢા બાપાને બધા રડ્યો કે બેટા તારી કરતાં તો અમે વૈયા ગયા તો સારું હતું, તને ક્યાં સોગડિયા ફેર થઈ ગયું. ત્યાં 2 સંતો આવ્યા કે હું છે આ બધું? તો કે જો ને મારા છોકરાને કંઈક સોગડિયું ફરી ગયું છે, તમે તો ભગવાનના સંત કહેવા, કૃપા કરો. તો કે હા, છેટા વ્યા જાઓ બધા, બધા છેટા વ્યાઈ ગયા નાડી જોઈ. તો કે હા, આનો તો જીવતો હોઈ ગયો છે, પણ આની બદલીમાં કોક જાય તો આ છોકરો જીવતો થાય. કે દૂધ લાવો, દૂધનો લોટો ભરીને આપ્યો, માથેથી હાથ વાર આમ ફેરવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી. પછી કે આમાં પ્રાણ એને આવ્યા છે, મૃત્યુ આમાં છે, જે કોઈ પીવે આ દૂધ છોકરો બેઠો થઈ જાય. ગઢીમાં હતા એને કીધું, લ્યો માજી હવે તમે ખાઈ પી ઉતર્યા છો, પી જાઓ. તો કે આપણે કાંઈ મરવું નથી હો. એ કે હું તો એક જ હાટલો ફાડીશ, હું તો રેટ્યો કાતી લઈશ. એ કે માજ્યું મત થોડું લેવાય તો આવે તે જાહું. ગઢા બાપાને કીધું, તો કે આપણે નથી પીવું. એના બાપાને કીધું કે હું મરી જાઉં છોકરાને શું કામ છે. એની માને કીધું, બધાએ ના પડે, એને ઘરવાળાને કીધું. એ કે હું તો બીજે વહી જાય, આપણે ક્યાં એવું છે. એની બેનને કીધું, એ મળવા આવી હતી. તો કે મારો ભાઈ મરી જાય પછી હું મરી જાય, ભાઈને પછી હું કરવો છે સાધુ? કે અમે પી જઈ હા ઓ તમે તો પીઝાઓ ને તમે તો ભગવાનના માણસ કહેવો, તમારે જ્યાં કોઈ રાંડે એમ છે વા પીઝાઓ પીઝાઓ. એ કે અહીંયા પીજાય કે બહાર જઈને પી, તો એમાં બે ત્રણ એ કે બહાર જઈને પીવો ને એમાં નકર ઢળવાનું પણ લાકડા બાકડા દેવા પડશે, બાળવાના લાકડા દેવા પડશે, પૈસા દેવા પડશે. સાધુ તો એ દૂધ લઈને હાલતા છે ને છોકરો વાહે ઊભો થઈને હાલતો છે, બેટા ક્યાં જો કે તમને બધાને જોઈ લીધા, કેવા તમારા હગા છો, કેવું હેત છે એ બધું જોવાઈ ગયું. અમારે તો સાધુ થઈ જવું છે, ભગવાન ભજવા છે, કાંઈ કરવું નથી. આ તો ખોટું હેત બતાવતા જો કરો વાત. એટલે ભગવાનને સંત સિવાય આપણું કોઈ જગતમાં હિતકારી નથી ભાઈ, પણ જો મનાય તો કામ થાય. આગળ સ્વામી એમ કહે છે, માત પિતા સુત બાંધવ નારી નહીં તારા સાથી, માત પિતા સુત બાંધવ, હો માત પિતા સુત નારી બાંધવ નહીં તારા સાથી, અંત સમે તો એકલા જાઉ કામ રે મથી, અંત સમે તો એકલા જાઉ કામ રે મથી, અંત સમે તો એકલા જાઉ કામ રે મથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, હે હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથ બથી, ઓહો સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથ બથી, સંત પુરુષની સોબત વિનાશી થશે ગતિ, સંત પુરુષની સોબત વિનાશી થશે ગતિ, હે હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી રેલા કોઈ તારું નથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, ઓ હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, સ્વામી કહે છે માત પિતા સુત નારી બંધવ નહીં તારા સાથી. લિસ્ટ કરી દીધું, માતા પિતા પુત્ર નારી અને ભાઈ આ કોઈ તારા સાથી નથી. સાથી માયના છે, માયના છે પણ છે નહીં. સ્વામી એટલા માટે ના પાડે કે અંત સમય તો એકલા જાવું કામ અરે મથી, હે અંત સમયે આ કોઈ હારે આવવાના નથી. શું કામ મથી મથી મરી જશો, ભગવાન ભજ ભાઈ ભગવાન ભજ. કેટલો તને સમય આપ્યો છે ભગવાને, આપણને ઉચ્ચ કુળમાં દેહ આપ્યો, સારા કુળમાં જન્મ પામ્યા, સારો સત્સંગ આપ્યો, સારા માણસો સાથે રહેવા મળ્યું, પૈસે ટકે સુખી કર્યા, બધી રીતે સુખ આપ્યું ભગવાન. હવે ભગવાન ન ભજી તો સ્વામી કહે છે કે તારી ગતિ શું થાય. કયો સ્વાર્થીઓ સંસાર એમાં રહ્યો લથબથી, હા લથબથ એટલે આમ લચો પચો રહ્યો સ્વાર્થીઆ સંસારમાં. તને સ્વાર્થ રૂપે સંસાર જણાણો નહીં. એમ ન થયું કે ભાઈ સંસાર છે કેવળ સ્વાર્થનો છે. આ સંસારમાં તમે જુઓ ને તો કોઈ સ્વાર્થ વિના પ્રીતિ કરતું નથી, ગમે તે હોય. પછી માતા પિતા હોય, પુત્ર હોય, પત્ની હોય, ભાઈ હોય, સગાવાલા હોય, મામા હોય, ભાઈ હોય, કાકા હોય, માસી, કાંઈક સ્વાર્થ હોય તો તમારે એરે પ્રીતિ કરે. અને તમારે એરે જો પૈસા તમારે સારું હોય પૈસે ટકે તો બધા એત કરવા આવે, પ્રીતિ કરવા આવે. એ તમારા શેઠ શેટા સંબંધી થતા હોય ને તો એમ કે અમારી નજીકના છે. હું કામ તો કે પૈસાવાળા તમે છો એટલે. હમણાં જો તમારી પરિસ્થિતિ નબળી થઈ અને ખબર પડે કે આ ભાઈની પડતી આવી છે એટલે હાવ નજીકના સંબંધી હોય ને એ કે અમારી આમ તો હગા થાય પણ શેટાવા છે થોડા. હા, આમ ભેરું સરોવર હોય ને ત્યારે પંખી પશુ માણા બધા આવે, પણ તળાવ હુકાઈ જાય પછી કોઈ ડોકું તાણે એ બાજુ. એમ જ્યાં સુધી આપણી પાસે સંપત્તિ હોય, સારા પદાર્થો હોય, આપણી વાહવા હોય ત્યારે પાંચ જણા આપણી પાસે આવે છે, પણ ભેરું તળાવ જ્યારે હુકાઈ જાય છે ત્યારે પંખી કે પશુ કે માણસ કોઈ એની સંભાળ લેતું નથી. એમ આ સમાજમાં એવું સ્વાર્થ છે, સ્વાર્થી રૂપી સંસાર આખો લથબથી રહ્યો છે, એમાં બધા ચોંટ્યા છે. સ્વામી કે સંત પુરુષની સોબત વિના તારી શી થાય છે ગતિ. આ સ્વાર્થ રૂપી સંસારમાં તું લથબથી રહ્યો છો, સાધુનો સમાગમ કરતો નથી, ભજન કરતો નથી, સત્સંગ કરતો નથી, તારી ગતિ શું થાય. સ્વામી કે મને તો વિચાર આવે કે તારી ગતિ શું થાય, જમપુરી સિવાય કોઈ તારી ગતિ બીજી થવાની નથી. માટે સત્પુરુષની સોબત કરો, સત્પુરુષને પ્રસંગમાં આવીને એની પાસેથી વાતો સાંભળો, કથા સાંભળો અને એની પાસેથી ભગવાનની ઓળખાણ કરો. સંસાર અસાર જાણો, દેહ આત્માને જુદા સમજો, માન અપમાન સુખ દુઃખ આ લોકનું બધું ટાળો, બ્રહ્મરૂપ થાવ. બોલો, આપણા નંદ સંતોના યોગમાં આવ્યા એ ભંગી હતા, વાઘરી હતા, કોળી હતા, પણ કેવા ભક્ત થયા કે એમ કહી દે કે તમારી કઢી મને ન ખપે. કોણ કે ગોવો ભંગી જૂનાગઢનો નાનદાસ સ્વામી, હમણાં થઈ ગયા 70 વર્ષ પહેલાં બાલમુકુંદ સ્વામી પછી નાનદાસ સ્વામી, એના યોગમાં આવેલો આ ગોવો ભંગી. ત્યાં રોજ સંડાસ બાથરૂમ સાફ કરવા આવતો. આપણે જૂનાગઢ મંદિરની સામે વાડી છે આપણી, બપોર પછી સંતો ત્યાં નાવા જતા એટલે ગોવો આવીને બધું સાફ કરીને પછી સંતો કથા વાર્તા કરતા એટલે પડખે થોડોક શેટો બેહે અને ભગવાનની વાતો સાંભળે. એમ કરતાં કરતાં એને ભગવાનની લગ્ની લાગી. સ્વામીને કીધું કે સ્વામી મને સત્સંગી કરો. સ્વામી કે ભાઈ આ સત્સંગી થવું હોય ને તો તારે છે ને બધા નિયમ પાળવા પડે, લસણ કાંદા ન ખવાય, માંસ ન ખવાય, દારૂ ન પીવાય. તો કે હું બધા નિયમ પાળીશ, મારે ભગવાન ભજવા છે. ભલે હું નિસ જ્ઞાતિમાં જન્મો છું પણ મારે ભગવાન ભજીને તમારે જેવું મુક્ત થવું છે. આવા એને વિચારો આવ્યા સાધુ સમાગમથી. બોલો, ભંગી જેવી જ્ઞાતિમાં જન્મેલો આ માણસ, એના આવા વિચારો આવ્યા. નાનદાસ સ્વામી આગેથી કંઠી આપીને કે પહેરી લે વર્તમાન ધરાવ્યા અને સત્સંગી છો, અને સવારના પહોરમાં ગમે ત્યાં ઢોલ વગાડવા જવો હોય તો પહેલો રાધારમણ દેવના મંદિરમાં આવી ફળીના ચોકમાં આવીને ઢોલ વગાડે, પછી જ ગામમાં જવાનું. એકવાર તો એ ઝાડુ સાફ કરતો કરતો કલેક્ટરને બંગલે જઈ ચીડ્યો, નાગર બ્રાહ્મણ કલેક્ટર. એટલે એની ઘરવાળી કીધું ગોવા સાંજની કઢી પડી છે ને તો લેતો જાયજે. ત્યારે ગોવો કહે છે કે માજી તમારી કઢી મને ન ખપે. ત્યાં તો કલેક્ટર સાહેબના સસમાં અધર થઈ ગયા કે જાતનો ભંગી ગોવો, અમે નાગર બ્રાહ્મણ, અમારી કઢી ન ખપે એ કેવી વાત, ન ખાવી જ ના પાડી પણ તમારી કઢી મને ન ખપે, હે એ તો આશ્ચર્ય વાત લાગે ને. ત્યારે ગોવાએ કીધું, સાહેબ ખોટું ન લગાડતા, કે હું છે ને સ્વામિનારાયણનો આશ્રિત થયો છું, મારા ગુરુ નાનદાસ સ્વામી છે ને એણે મને ભગવાન ઓળખાવ્યા, નિયમ આપ્યા છે, ત્યારથી હું લસણ કાંદા ખાતો નથી ને તમારી કઢીમાં લસણ હોય એટલે એ મારે ખપે નહીં. તો એલા સાહેબને એમ છું કે આવો, અમે આવી ઊંચી જ્ઞાતિમાં જન્મીને અમે લસણ ખાઈને આ એક જાતનો ભંગી ગોવો લસણ ન ખાય એને એમ છું મારે મંદિર જવું છે. એ કલેક્ટર સાહેબ મંદિરે આવ્યા અને ત્યાં દર્શન કર્યા પછી એને સત્સંગ થયો, બોલો ગોવાને લઈને એ હરિભગત થયા. એને એમ છું કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા નીચ જ્ઞાતિના લોકોએ બ્રાહ્મણ કરતાં ઊંચા ધર્મ પાળે છે, એ એમના સાધુ અને એ ભગવાન કેવા હશે એમ એવો વિચાર થયો એને. એટલે એ હરિભગત થઈ જાય. ગયો ઘેલા કોળી હતા લોયા ગામના, ભયંકર કાળ પડેલો, મુક્તાનંદ સ્વામીનો સમાગમ થયેલો એને, કોળી જ્ઞાતિ, એને તો હું સસલાન માછલાન મારવાના હોય પણ મુક્તાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા એટલે એવા ભગત થયા પડી વસ્તુ કોઈની હાથે નો ઝાલે રાજ. જો એવા ભગત થયા અને ભયંકર કાળ એટલે સૌરાષ્ટ્રમાં પાણી ન મળે, ખાવાનું મળે ક્યાંથી. એટલે બે માણસ હતા પરિવારમાં, કોઈ હતું નહીં, એટલે એને વિચાર થયો કે આપણે સુરત બાજુ જઈએ તો વણનું વર અહીંયા કાળ ઉલ્લંઘી જાય, કંઈક દાડી દપાડી કરી અને પછી આપણે સૌરાષ્ટ્ર પાસે આવતા રહીશું. તે બંને માણસ ચાલતા ચાલતા સુરત બાજુ આવે છે, રસ્તામાં કોઈની જાન જાતિથી શેઠિયાની ને જાનમાં જાય એટલે બધા ફોર્મમાં જ હોય એટલે વરરાજાના પગનો તોડો પડી ગયો પણ ખબર ન રહી. વરરાજાને તો એ કાંઈ ખબર જ ન હોય શું થાય છે, એની નજર એક જ હોય એટલે પગનો તોડો પડી ગયો પછી ખબર પડી. ઓકે કીધું કે વરરાજાને તોડો પડી ગયો લાગે છે, એને તો કાંઈ આમ હેઠું જવાનું હોય, કોઈ ગળી ગયો આમ બેઠો હોય. એટલે પછી તો ગોતવા નીકળે ઘોડે સવાર, આ બાજુથી ઘેલા કોળીને એના ધર્મપત્ની આયલા આવે છે, ભગત આગળ છે પત્ની પાછળ છે. તોડો જોયો નજરમાં ચડ્યો હોનાનો, ભગતે પડખે જઈને બેહીને માથે ધૂળ વાળી દીધી. એને એમ થયું કે આજ કપરો કાળ છે, પહેરવા કપડું નથી, ખાવા દાણા નથી, આજ અમારી પરિસ્થિતિ બહુ નબળી છે પણ શ્રીજી મહારાજની આજ્ઞા એવી છે પડી વસ્તુ કોઈની લેવાય નહીં. મારું તો મન નહીં બગડે પણ મારી પત્ની પાછળ આવે છે, કદાચ આવી વિપરીત પરિસ્થિતિમાં જેનું મન બગડે તો અમારો ધર્મ લોપાય, અમારા વર્તમાન લોપાય. એટલે એને ધૂળ વાળી દીધી. પછી આગળ આવતા એક નદી આવી, બંને જણાએ પાણી પીધું, કંઈક ભાતું આવી રહી છે જેમાં. એટલે એની પત્ની પૂછ્યું કે તમે આગળ વાંકા વળીને બેઠા ને શું કર્યું હતું રસ્તામાં? તો કે દેવી એવું હતું ને ત્યાં એક હોનાનો તોડો પીડ્યો હતો, એટલે તારું મન ન બગડે ને એટલા માટે મેં એની ઉપર ધૂળ વાળી. ત્યારે એના ધર્મપત્ની એવું બોલ્યા કે તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી, હું તો પરધનને ધૂળ જ સમજું છું. અને તો એને વટેવા નીકળ્યા બોલો ધર્મમાં. તો આનું કારણ કે સંત પુરુષની સોબત, મુક્તાનંદ સ્વામી એમના ગુરુ હતા અને એના યોગમાં આવ્યા ત્યારે આવા વર્તમાન એને ડઢ થયા હતા. તો અહીંયા એમ કહે છે કે સંત પુરુષની સોબત જો હોય તો નીચ જ્ઞાતિમાં જન્મેલા હોય ગમે તે જ્ઞાતિના હોય પણ એનામાં એવા સંસ્કારો આવે છે કે બ્રાહ્મણ પણ નો એવા ધર્મ પાળી શકે. માટે આવા ભક્તો તો કંઈક થઈ ગયા સગરામ વાઘરી, બોલો હે લીંબડી ગામનો, કૂતરા પાળીને દર વર્ષે રાજાને બે ચાર કૂતરા આપી આવે શિકાર કરે એવા હો. પણ જ્યારથી મુક્તાનંદ સ્વામીને સંતો મળ્યા અને કીધું કે ભાઈ આ ધંધો કરાય નહીં, તું પાપનો ભાગીદાર થાય છે, બે વર્ષમાં કૂતરા પાળવાનું બંધ કર્યું, હરિભગત છો બોલો. તો દરબારે બોલાવ્યો એને કે કેમ આ વર્ષે કૂતરા દેવાનો આવ્યો? તો કે બાપુ હું ભગત થયો સ્વામિનારાયણનો, હવે હિંસા કરતો નથી ને માંસે ખાતો નથી, દારૂ પીતો નથી. ત્યારે દરબારે એમ કીધું કે તે સ્વામિનારાયણમાં પરચો શું ભર્યો? કે તું એનો ભગત છો. કે બાપુ પહેલો પરચો તો હું કહું તમને, તો કે જ્યારે હું કુતરા દેવા દર વર્ષે આવતો ને તો ડેલ્લેથી મારે પાછું ઉયું જવાનું હતું. કોઈ દી તમારી અરે વાત થતી, આજ તો તમારી નજીકમાં બેઠું ને તમારે વાત કરું, એ જ મોટા મોટો પરચો છે. બોલો બીજો પરચો પછી બાકી. રાજા એને બોલવાનું એને ક્યાંથી હોય, એને તો એના માણસો હોય ને ધક્કા મારીને કાઢી મૂકે, ગાયલું દે બે ઉલટી માથે લટકાની. ત્યારે દરબારને એમ ચૂક, નહીં વાત સાચીશ, સ્વામિનારાયણના ભગત થાય એ બધા એવા મહાન. તો વાલા ભક્તો, આવા સત્પુરુષના યોગે કરીને વાઘરી કોમમાં વૈષ્ણવ બન્યા. નગર કહેવાય છે કે વાઘરી કોઈ દી વૈષ્ણવ થાય નહીં, પણ મહારાજ અને એના સંતો એને તો કેવા કેવાને રીંગ્યા. હે, જે કોઈ યોગમાં આવી રંગાઈ જાય, ગમે તે હોય, પછી ભરાડી હોય, ડાકુ હોય કે જોબન જેવો હોય, જોબન જેવો લૂંટારો પણ મુક્તાનંદ સ્વામીના સમાગમમાં આવ્યો, જેનું 200 ગાંવ ઉપર તીર હાલતું હતું. કોઈની જાન જાતી હોય ને જોબનનું તીર આગલે ગાડે હોય તો બીજો લૂંટારોને લૂંટે ને, આટલી તો એને હાક વાગતી હતી. બોલો, કેવાને માળા ફેરવતા કરી દીધા. શિરોમણી ભગત જોબન પગી, સવારમાં સ્નાન કરો ને તો સંભારે લોકો પવિત્ર થવાય. માનભા મુંજો સુરો વારેલો વાલેરો વરુ, આ બધા પાપના પર્વત હતા, બધાને પળ માત્રમાં પવિત્ર કર્યા. એ કોણ કરે? સાધુ કરે. એટલે આ સ્વાર્થી આ સંસારમાં સાધુ મળે ને તો ભાઈ સમાગમ કરી લેજો, એ કેમ કરજો, સુખી તો થશો. એટલે સ્વામી કહે છે કે તું સ્વાર્થીઓ સંસાર છે એમાં લથબથી રહ્યો છે, રચો પચો રહ્યો છે. સંત પુરુષની સોબત વિના તારી ગતિ શું થાય? અકલવંતા રાજકરંતા મુવા મહારથી, અકલવંતા રાજકરંતા, અકલવંતા રાજકરંતા મુવા મહારથી, દેવાનંદ કહે આપણે જાવું કહ્યું ઠેઠ થી, દેવાનંદ કહે આપણે જાવું કહ્યું ઠેઠ થી, હે દેવાનંદ કહે આપણે જાવું કહ્યું ઠેઠ થી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી રે અલા કોઈ તારું નથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. બીજું કોઈ તારું નથી. સ્વામી કહે છે અકલવંતા રાજકરંતા મુવા મહારથી. મોટા મોટા બુદ્ધિશાળી સમ્રાટ રાજાઓ સારી પૃથ્વીનું રાજ કરતા હતા, એ પણ આજ આપણી નજર સામે કોઈ નથી રહ્યા. પગઠેલી પર્વત પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. આ પૃથ્વી ઉપર એવા સમ્રાટ થયા કે પગ ઠેલીને પૃથ્વી પાડતા, મોટા મોટા પર્વતને ઉડાડી દી, આ હાથથી આકાશના તારા ઉખેડી લેતા. બોલો, હિરણાક્ષ હજારો વર્ષ સુધી સમુદ્ર આરે બાજ્યો. બોલો, યુદ્ધ કર્યું, સમુદ્ર થાકી ગયો કે ભાઈ મારું કામ નહીં, તું ભગવાન પાસે જા. ગદા યુદ્ધ કર્યું. બોલો, અને એ દરિયામાં પીડો ગોઠને ગોઠને દરિયો થાય ને, કેવા મહારથ, સમુદ્રને પી જાય એવા, હે નભ તારા હાથથી ઉખાડી લેવા, પગ ઠેલીને પર્વત પાડી દેવા, પણ સ્વામી કે આજ કોઈનો પત્તો નથી, કોઈ એનું નામે જાણતું નથી, પણ ભગવાન જેણે ભેજ્યા એના નામ ઇતિહાસને પાને અમર થઈ ગયા. નરસિંહ મહેતા પાસે ગામમાં ખોરડું ઓલાય રહેવા નહોતું દીધું રહેવા માટે, પણ આ જૂનાગઢ કહેવાય કોનું? નરસિંહ મહેતા. મીરાબાઈ પાસે શું હતું? મેવાડના રાણી કહેવાતા મીરાબાઈ. બોલો. કારણ કે એણે ભગવાન રાખ્યા હતા. બાકી તો જૂનાગઢમાં કેટલાય રાહ થઈ ગયા, કોઈનો રાહ રહ્યો નહીં, બધા ગયા. કાલ આવે ને કાલની ઠપાટમાં કોઈ બચે? રાવણને વીસ માથા હતા ને, કે દહ માથા હતા, વીસ ભૂજા. બોલો, એ નો રહ્યો. તો હું તો હશે ત્યારે આમ થતું છે કઢામની જેમ. એટલે એવી શક્તિ છે એનામાં. હા, એક ભાઈ કહેતા છે કે રાવણ કોઈ ત્રીસડ તો પહેરી જ નહીં શકતો હોય, કે એમાં બટન ન હોય ને, બુશેટ જ પહેરતો હતો. બોલો, કેવી સાધના એની! વેદ ભણેલો હતો. બોલો, બ્રાહ્મણ હતો પણ રાક્ષસ કહેવાનો, એના કર્મથી રાક્ષસ કહેવાનો, પછી બ્રાહ્મણ હતો ને વેદ ભણેલો હતો. અકલવંતા રાજકરંતા મુવા મહારાજ, મોટા મોટા રાજાઓ, પૃથ્વીપતિ રાજાઓ આ પૃથ્વી ઉપરથી હાલ્યા ગયા. લો, કાળે એને પણ એક ઠપાટ મારી દીધી. સિકંદર જેવો સિકંદર આખી પૃથ્વીનું ધન ભેગું કરેલું, બધા રાજ જીતીને સમ્રાટ રાજા થવું હતું, પણ એને એક સંત મહાત્મા મળી ગયા કે તારું એક મહિનામાં મૃત્યુ છે, કરવું એ કરી લેજે. ગ્રીસ દેશથી અહીંયા બધા દેશ જીતતો આવ્યો હતો, પણ ભારતમાં આવ્યો એટલે પછી પાછું વળવાનું છે. બસ એક જ મહિનો આડો રહ્યો. સાધુએ કીધું ખોટું તો હોય નહીં. પછી બધા હકીમો, વૈદો, ડૉક્ટર બધાને બોલાવ્યા. કેટલા એના પગાર ખાતા હતા, બધા પાસે દવા કરાવી. જુઓ મારી નાડી, મને જીવતો રાખો, તમે મારો પગાર ખાઓ છો રાજનો બધો. ત્યારે હકીમો, ડૉક્ટર, વૈદ્ય એમ કીધું કે ભાઈ હવે તમારું છે ને અહીંથી રાજીનામું હવે ઉકેલનામું થવાનું છે, દોરી હવે તૂટવાની તૈયારી છે, અમે કોઈ હાંધી શીખીએ એમ છે નહીં, માટે તમારા હવે શરીરમાં છે ને લોહીનું પાણી થઈ જાય છે. અગર અમારી એક દવા એવી છે એને બતાવી, ઝીણી એવી ગોળી પાણીનો ગ્લાસમાં ભરેલો હતો એમાં નાખીને તો તરત એ પાણી બરફ જેવું જાડું થઈ ગયું, કે આટલી અમારી દવા ચમત્કારી, પણ તમારા શરીરમાં કોઈ લાગુ પડતી નથી, તમારે લોહીનું પાણી થઈ જાય છે, એટલે હવે તમારી દોરી ટૂંકી થઈ છે, હવે તમારે મરવાનું જ છે. સિકંદર તો ને આમ છાતી ધ્રુજી ગયો કે આ બધું ભેગું કરીને જવાનું, તો જવાનું જ હોય ને તારા બાપાએ નથી રહ્યા અહીંયા, અહીં ક્યાં કોઈ રહ્યું છે, અહીંથી બધા તારું નામ જ મૃત્યુ લોક છે, બધાને જવાનું સમય આવે છે, તો મોટો રાજા હોય તો અહીં રહેવાનું છે, કરોડપતિ હોય અબજોપતિ હોય એ જાય છે, એને કાંઈ સ્થિર નથી. જાના હે નર જાના હે, ઘર છોડી અકેલા નર જાના હે, જવાનું એકવાર સત્ય છે. ત્યાર પછી સિકંદરે એમ કીધું કે આટલી બધી સંપદ ભેગી કરીને હું કાંઈ એને ભોગવી ન શક્યો, માટે મારે જગતના જીવને ઉપદેશ દેવો છે, કે હું મરી જાઉં ને પછી કે મારી નન્નામી ખુલ્લી રાખજો, બે હાથ મારા છૂટા રાખજો અને રૂપિયાના પાળા કરજો બે બાજુ, અને મને એ છે ને એમને એની ઉપર મારા હાથ અડતા જાય એમ રાખજો, દુનિયાના જીવને મારે ઉપદેશ દેવો છે, કે સિકંદર જેવો રાજા પૃથ્વીપતિ અહીંથી ગયો ત્યારે કાંઈ લઈ ગયો નથી. એણે ઉપદેશ દીધો, કોઈ સ્વીકાર્યો નહીં. સ્વીકાર્યો કોઈ? તો એ બસ આવા મોટા મોટા રાજાઓ થઈ ગયા અને મરી ગયા. હવે આપણી તો 5-25 વર્ષની આયુષ છે, એમાં મારું તારું કરી કરીને મરી જવાના આપણે, પણ જો ભગવાન ભજી લેવું તો મારા જ અંતે તેડો આવશે. દેવાનંદ કહે આપણે જવું કહ્યું ઠેઠથી, ભાઈ ઠેઠથી આપણું લખાઈ ગયું છે, માતાના ગર્ભમાં હોય ત્યાંથી 5 વસ્તુ લખાઈ જાય છે, વિદ્યા કેટલી મળશે અને ધન કેટલું મળશે, આયુષ કેટલી, આ પાંચવાના લખાઈ જાય છે એ ગર્ભમાં હોય ત્યાં જ, પછી એને કોઈ ફેરવી શકતું નથી ભગવાન અને સંત સિવાય. ભગવાન અથવા સંતની કૃપા થઈ જાય તો પાછું થઈ જાય કામ, નકર બાકી લલાટમાં લખેલા લેખ એને કોઈ ફેરવી શકે? સાધુ પુરુષો ફેરવી શકે હો. અમારે જેતપુરમાં હરિકૃષ્ણભાઈ એક બ્રાહ્મણ હતા ને એક કૃષ્ણલાલ મહારાજ બ્રાહ્મણ હતા, તે બહુ પવિત્ર બ્રાહ્મણ, એના પિતાશ્રી બહુ પવિત્ર, બાલમુકુંદ સ્વામીના કૃપાપાત્ર બધા શિષ્યો. એટલે કૃષ્ણલાલ મહારાજનો જન્મ થયો એટલે પછી એને પગે લગાડવા સ્વામીને લાવ્યા. એટલે સ્વામીએ દ્રષ્ટિ કરી, સ્વામી કે આ તો આસુરી જીવ છે, બાલમુકુંદ સ્વામી કે. એટલે એના દા પિતાએ કીધું, સ્વામી તમારા હાથમાં છે દેવી કરવો તો, હે તમે તો મોટા પુરુષ છો, જે ધારો એ કરી શકો. એટલે સ્વામીએ એના માથામાં પગનો અંગૂઠો દાબ્યો, બાલમુકુંદ સ્વામી, અને કીધું કે જાઓ આજથી આ જીવાતમાં દેવી થઈ ગયો. બોલો, એ સત્પુરુષ એનું પ્રારબ્ધ ફેરવી શકે, બાકી બીજાનું કામ નહીં. દેવી તો થયા પણ એવા ભગવાનના ભગત થયા, અખંડ બ્રહ્મચર્ય પાળી આખી જિંદગી જેતપુર મંદિરમાં રહીને ઠાકોરજીની સેવા કરી. બોલો, આસુરી જીવમાંથી દેવી કરીને મહાન ભક્ત બનાવી દીધા. આ કોણ કરી શકે? સત્પુરુષ કરી શકે. એ લેખ ઉપર મેઘ મારી શકે, બાકી બીજા કોઈનું કામ નહીં. એ મૂંગાને બોલતા કરે. સુરતનો પ્રસંગ છે ને, પારસીનો છોકરો ગોપાળાન સાહેબ લઈ ગયા. એણે બધે બહુ બધે દોડા કર્યા ને બહુ બધા દોરા ધાગા કર્યા, ક્યાંય છોકરાનું દુઃખ મીઠું નહીં, બોલતો ન જ. કોકે કીધું, વડતાલમાં ગોપાળાન સ્વામી બહુ સમર્થ સંત છે, એની પાસે લઈ જાઓ એટલે તમારો દીકરો બોલતો થઈ જઈશ. એટલે આ તો કોઈ દી વડતાલ ગયો નહીં ને પારસી, એને જ પછી આ સંપ્રદાયનું કંઈ જ્ઞાન હોય નહીં, પણ હવે દીકરાને હાજો કરવો હોય તો ગમે ત્યાં જાય ને. એટલે ગયા, ભગવાનના દર્શન કર્યા, સંતના દર્શન કર્યા, સ્વામી પૂજા કરતા હતા, પગે લગાડ્યો કે બાપજી બોલતો નથી. સ્વામીએ કેળું ધરાવેલું હતું ભગવાન, એમાંથી અડધું આપ્યું, લે બેટા ખાઈ જા, બોલો જય સ્વામીને. એ કેળું ખાધું, ત્યાંથી શરૂ થઈ ગયું બોલવાનું. જય સ્વામીને બોલ્યો, બોલતાને મૂંગા કરે, ઓલા મૂંગાને બોલતા કરે, એ સામર્થ્ય સંતમાં હોય છે, બીજામાં હોતી નથી. તો પ્રારબ્ધ એ બદલાવી શકે છે, બાકી તો આ જગતમાં હવને કર્મ પ્રમાણે બધા સુખ દુઃખ આવે છે, પણ કોઈ એવા મોટા સત્પુરુષો રાજી થઈ જાય એની અનુવૃત્તિમાં રહે તો એના પ્રારબ્ધ પણ બદલી જાય. એમાં તો કેટલાય આપણા સંપ્રદાયમાં દ્રષ્ટાંતો છે, કહેવા બે તો પાર ન આવે, સમય થઈ ગયો છે. આજ આપણે પૂજ્ય સ્વામી પધાર્યા છે અમરોલીથી, તો એમને પણ વાણીનો લાભ લેવાનો છે. તો વાલા ભક્તો, આ બે પદ આપણે સાંભળ્યા કે દેવાનંદ સ્વામીના બહુ સરસ પદો છે, એ આપણા જીવનમાં ઉતારીએ અને એ પ્રમાણે રહેતા શીખી જઈએ, અને ભગવાન ને ભગવાનના સંતો ભક્તોને જ આપણે સગા માનીએ તો આપણું કામ થઈ જાય. હવે આગળની કથા આવતીકાલે. સજાનંદ સ્વામી મહારાજ.